તારીખ 13/4/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 340 અને 341 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 265
સ્વાનુભૂતિ દર્શન 340મો પ્રશ્ન ચાલે છે પાનું 189 પ્રશ્ન એ થયો છે કે જ્ઞાનીના ઇન્દ્રિય જ્ઞાનમાં અને અજ્ઞાનીના ઇન્દ્રિય જ્ઞાનમાં કાંઈ ફેર ખરો અથવા શું ફેર હોય છે? ત્યારે એમ કહ્યું કે બાહ્ય પદાર્થ જાણવાની અપેક્ષાએ તો બંને જાણે છે, લગભગ સરખું જાણે છે, પણ બંનેના જ્ઞાનની દિશામાં ફરક છે. અથવા જ્ઞાની પરદ્રવ્યને પર તરીકે જાણે છે, એવું પરપણું ભિન્નપણું અજ્ઞાન દશામાં રહેતું નથી. કેમ કે જ્ઞાનીને ભેદ જ્ઞાન વર્તે છે અને બાહ્ય પદાર્થ સાથે જ્ઞાન એકત્વને પામતું નથી. જ્યારે અજ્ઞાની જાણે બહાર ચાલ્યો જ ગયો હોય તે રીતે પરને જાણે છે, એટલે પરને અવલંબીને પરને જાણે છે. પરને જાણતા એ પોતાના જ્ઞાનને ભૂલે છે, એટલું પર તરફનો અવલંબન એને આવી જાય છે, એટલે જાણે એ પ્રવાહિત થઈ જાય છે, બહાર ચાલ્યો જતો હોય એવું લાગે છે. અથવા જે જે પદાર્થ એને ગમે છે કે અણગમે છે એવું કાંઈ ને કાંઈ જાણતા થાય છે, ગમવું કે અણગમવું, અને એમાં એ પ્રવાહિત થઈ જાય છે. બહારનું જાણવું કે આ કમાડ છે, આ છે, તે છે, તે જાણવાની અપેક્ષાએ બંનેનું જ્ઞાન સરખું છે. એટલે બંને પદાર્થ જે તે પદાર્થને જે તે પદાર્થ રૂપે જાણે છે, પણ જ્ઞાનીની દિશા જુદી છે, જ્ઞાનીના જ્ઞાનની દિશા જુદી હોય છે. એ અંતર પરિણતિની અપેક્ષાએ એનું જ્ઞાન અંતરમાં વળેલું છે, તે સ્વની દિશામાં એટલે પોતાની દિશામાં અંતર્મુખની દિશામાં ઊભો રહીને જાણે છે, સ્વસન્મુખતામાં રહીને જાણે છે. એમ કહેવું છે, જાણે છે પણ સ્વસન્મુખતામાં રહીને જાણે છે. અને અજ્ઞાની જુદી દિશામાં એટલે પરમા એકત્વ કરીને જાણે છે, આખો આખો પર સન્મુખ થઈ જાય છે અને જાણે છે. જાણે છે તો બે જાણે છે, પણ એ ફરક છે. આ રીતે જોવા જોવામાં ફેર છે, જોવા જોવામાં ફેર છે, બેની નજર જુદી જુદી છે. નાની પોતાના નાયકપણાના ભાનમાં રહીને જાણે છે, પોતે નાયક હોવાને લીધે ભયના કારણોમાં ભય થતો નથી, ચિંતાના કારણોમાં ચિંતા થતી નથી. સ્પષ્ટ કરીએ તો કે પોતે નાયકપણે હોવાને લીધે આ વસ્તુ મૂળમાં છે. જે કાંઈ જે જણાય છે એ જણાય છે, પરિસ્થિતિ જે છે તે જણાય છે, પણ એવી રીતે જણાય છે કે મારે તો ખરેખર કાંઈ લેવા દેવા નથી. લોકો એમ સમજે કે જુઓ કેવો ઉદય આવ્યો, જ્ઞાનીને એ ઉદય ખરેખર ઉદય પોતાનો ઉદય નથી, એ ઉદય પોતાનો ઉદય, કેમ કે એ ઉદયમાં જ પોતાપણું થતું નથી. બહુ નજીકમાં તો શરીરની વેદનાનો ઉદય આવે છે, એ શરીરની વેદનાને જ્ઞાની પ્રયોગનું સાધન બનાવે છે, ઉગ્રપણે વિજ્ઞાન કરવા માટેનું સાધન થાય છે. હજી આત્માર્થીની ભૂમિકામાં એટલી તૈયારી કરી લે છે કે ગમે તે ઉદય આવો, હું કોઈ પણ ઉદયને હું આત્મકલ્યાણના નિમિત્ત તરીકે જ હું એ ઉદયને ઉદય તરીકે ઉદયમાં વર્તીશ, બીજી રીતે હું વર્તવાનો નથી. જે મને તો જે ઉદય આવે એ લાભનું જ કારણ થવાનું છે, મને કોઈ ઉદય નથી નુકસાનનું કારણ થવાનું છે. એ વાત આખી અભિપ્રાય જ પલટાઈ ગયો છે. મુમુક્ષુની ભૂમિકામાં, આત્માર્થીની ભૂમિકામાં અભિપ્રાય પલટાઈ જાય છે. જીવને તો ઉદયની ચિંતા છે ને, ક્યાં વર્તમાન પ્રતિકૂળ ઉદયની ચિંતા છે, ક્યાં ભવિષ્યમાં આવનારા પ્રતિકૂળ ઉદયની ચિંતા છે. રાખો, અહીંયા કોન્સેપ્ટ બદલાઈ ગયો આત્માર્થીને, કે ગમે તે ઉદય આવો હું તો એને આત્મકલ્યાણમાં જ નિમિત્ત બનાવું, એવી મેં તૈયારી કરી લીધી છે. કોઈ ઉદય મને નુકસાનનું કારણ થઈ શકે એવી વાત હવે રહી નથી. જ્ઞાન દશામાં તો એ પ્રશ્ન રહેતો નથી, પછી ત્યારે તો ઘણી મજબૂત પરિણતિ હોય છે અને ઘણી શક્તિ આવી ગઈ હોય છે. એ રીતે જોવા જોવામાં ફેર છે. નાનીને અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ પ્રગટ થઈ ગઈ છે. અંદરમાં અતિન્દ્રિય જ્ઞાન, અંતર્મુખ થયેલું જ્ઞાન, સ્વરૂપ સાથે અભેદતા સાધતું જ્ઞાન, અભેદ અનુભવ કરતું જ્ઞાન, એની પરિણતિ ચાલે છે. મુખ્યપણે એ પરિણતિ ચાલે છે. એ પૂર્વક અધુરાશ છે એટલો ઉપયોગ બહાર જાય છે, એ ઉપર છલો જાય છે. પછી મૂળમાં તો પકડ પોતાના સ્વરૂપની છે, અંતર પરિણતિને જ્ઞાનમાં, પછી ઉપર છલ્લો ઉપયોગ જાય છે. જાણવામાં એટલો એને ઇન્દ્રિય જ્ઞાન અને મનનો આશ્રય આવે છે. બહાર જાય છે ત્યારે ઇન્દ્રિય અને મનથી પરિણામ મન ચાલે છે જ્ઞાનનું. અને અજ્ઞાનીને તો એકનું ઇન્દ્રિય જ્ઞાન જ છે, એને તો એકલો પરાશ્રય ભાવ છે. જ્ઞાનીને એકલો પરાશ્રય ભાવ નથી, સ્વાશ્રય મુખ્યપણે વર્તે છે. અજ્ઞાનીને એકલું ઇન્દ્રિય જ્ઞાન જ છે અને સ્વનું જ્ઞાન નથી, પોતાના જ્ઞાનનો અભાવ છે, આત્મજ્ઞાનનો એને અભાવ છે. જ્ઞાનીની દિશા જુદી છે. જો આ વધારે આવે છે વાત, શું પહેલેથી દિશા જુદી છે, દિશા જુદી છે. જે મૂળમાં દિશા જુદી છે એટલે દશા જુદી છે, એ મોટો ફેર છે. ઉલટી સુલટી સ્થિતિ છે, બાહ્ય અને અંતર બેની ઉલટી સુલટી સ્થિતિ છે. એક સરખી કે થોડો ફેર છે એમ નથી, મોટો ફેર છે. દિવસ રાત જેટલો ફેર છે. નાનીની દિશા જ જુદી છે. પોતે સ્વ તરફ પરિણતિ રાખીને પર તરફ ઉપયોગ જાય ત્યારે પરથી છૂટો રહીને જાણે છે. પછી એ જાણવા વખતે કોઈ વાર ઉગ્રતા દેખાય, ચારિત્ર ગુણના પર્યાયમાં ઉગ્રતા દેખાય, ત્યારે દેખાવ બરાબર ન હોય પણ જ્ઞાન જ્ઞાનની રીતે જ કામ કરે છે. જ્ઞાન જ્ઞાનની રીતે જ કામ કરે છે. એક પરમાગમ સારમાં બહુ સરસ બોલાના ઉપર આવ્યા છે, શું લીધું છે? કોઈ મુનિરાજ છે? આયુષ પૂરું કરીને દેવલોકમાં જાય છે તો પણ કઈ ફરક નથી પડ્યો, શ્રદ્ધા જ્ઞાન એમને જ છે. યાદ હતું 445 કે 446, પણ 445 46 માં નથી. સૂક્ષ્મ વિષય જરા લીધો છે. ચારિત્રમાં જે થોડો ફેર પડી ગયો એ લીધું જ નહીં. શ્રદ્ધા જ્ઞાન એમને એમ છે ને કે પછી શું છે? મારા પુસ્તકમાં નોંધ કરેલી છે પાછળ શ્યામાં લીધું છે. એ થોડો ફેર થઈ ગયો એ ગુણ સ્થાનનો, એનું કાંઈ નહીં એમ ગણી લીધું, એમ ગણી લીધું છે. શ્રદ્ધા જ્ઞાનમાં ફેર નથી પડ્યો ને, જાણે કાંઈ ફેર જ નથી પડ્યો એવી રીતે લઈ લીધું છે. શ્રદ્ધા જ્ઞાનમાં કાંઈ ફેર નથી પડ્યો. જ્ઞાનીની જ્ઞાનની દિશા જ જુદી છે. પોતે સ્વ તરફ પરિણતિ રાખીને, એટલે પરિણતિ તો સ્વ તરફ રહી ગઈ છે, ચાલુ છે, ઉપયોગ પર તરફ જાય જાય ત્યારે પણ એ પરથી છૂટો રહીને જાણે છે. જાય એટલે પર સાથે એકત્વ સાધી લે છે એમ નથી, પરથી છૂટો રહીને જાણે છે. આમ જાણવાની આખી દિશા જુદી છે, જાણવાની દિશા જ જુદી છે આખી. એટલે એમ પણ કહેવાય કે જ્ઞાનીની બધી પરિણતિ જ્ઞાન રૂપે જ પરિણમે છે, અથવા જ્ઞાનીની બધી પર્યાય જ્ઞાનમય જ છે. પોતાના અનુભવમાં જ્ઞાનમયતા છૂટતી નહીં હોવાને લીધે, હું જ્ઞાનમય છું એવું પરિણમન ને એવો અનુભવ નહીં છૂટતો હોવાને લીધે, પરને જાણવાના કાળે પણ એ જ્ઞાનમય જ છે. એટલે જ્ઞાનીની બધી પરિણતિ જ્ઞાન રૂપે જ પરિણમે છે, અને અજ્ઞાનનું જાણેલું બધું જ્ઞાન અજ્ઞાન જ કહેવાય છે. સાચું શાસ્ત્ર જ્ઞાન હોય તો એ અજ્ઞાન કહેવાય. શાસ્ત્ર અનુસાર શબ્દાર્થ ભાવાર્થ નયાર્થ બધું બરાબર હોય તો પણ એ અજ્ઞાન જ કહેવાય, જ્ઞાન કહેવાય નહીં. કેમ કે એ જ્ઞાન પોતાને નથી જાણતો, એ જ્ઞાન પોતામાં પોતાનો અનુભવ કરતું નથી. તો એ જ્ઞાનને જ્ઞાન કેમ કહેવું એમ કે છે. જ્ઞાનીને તો જ્ઞાન જ મુક્ત થઈ ગયું છે એટલે ક્યાંય બંધાતું નથી, છૂટું રહે છે. બહાર જાય છે તો છૂટું જ રહે છે, બહાર જાય છે તો છૂટું જ રહે છે. જ્યારે અજ્ઞાનીને જાણેલું બધું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે, કેમ કે તે સ્વને જાણતો નથી. મોટો ફેર શું છે કે પોતાને જ જાણતો નથી અને પરમા એકત્વ થઈને જાણે છે, એટલે કે પોતે પોતાનું ભાન ભૂલીને પરનું જાણવું થાય છે તો એમાં યથાર્થતા રહેતી નથી. નાની ઇન્દ્રિયથી મને લાભ થાય તેના આશ્રયથી હું જાણું છું તેમ માનતો નથી અને તેવો અનુભવ પણ એને થતો નથી કે મને ઇન્દ્રિયોથી લાભ થાય એના આશ્રય હું જાણું એમ માનતો નથી. જુઓ, કોઈ વખત ઓપરેશન એવું બને છે, આંખના ઓપરેશન, કાનના ઓપરેશન, જીભના ઓપરેશન, એમ બાહ્ય ઇન્દ્રિયોનો ઓપરેશનનો પ્રસંગ આવે ઉદયમાં. અજ્ઞાનીને એમ થાય કે મારું આ ચાલ્યું જશે તો મારે મને દેખાતું બંધ થશે તો મને સંભળાતું બંધ થશે તો એનો આધાર અને એનો મને લાભ છે ને એનો મને આધાર છે એ વાત છે. જ્ઞાની જ્ઞાનમાં છે, ઇન્દ્રિય સાથે મારે સંબંધ નથી. બહારનું ઓછું જણાય વધારે જણાય એથી મને શું લાભ નુકસાન થવાનું. ઘરમાં ફેર પડ્યો એવું નથી કે કોઈ માણસ આંધળો થાય એટલે ચાર ઇન્દ્રિય જીવ થઈ ગયો છે એવું નથી. કે કોઈની આંખો ફૂટી ગઈ અથવા રોગ આવ્યો આંખે દેખાતું બંધ થઈ ગયું, માટે પંચેન્દ્રિયમાંથી ચાર ઇન્દ્રિય જીવ નથી થઈ ગયો. કઈ એને આંખથી જાણવાની લબ્ધિ તો ઊભી જ છે, પછી કોઈ વખત ઓપરેશનથી દેખતો થાય છે અથવા નોય થાય. કોઈ વાર કોઈ માણસ આંધળામાંથી પાછો દેખતો થાય છે અને કોઈ વાર કોઈ નોય થાય. બીજાને તો ચક્ષુ લગાડે છે ને ઘણી વાર, હોય એવી જાય ને કોઈને હોઈ ગઈ હોય એને નવા મળદાને આંખું લગાડે બીજાને આંખું લગાડે છે ને. હે, ચક્ષુદાન કોઈ કરે છે તો બીજા દેખતા થાય છે ને. તો જો ચાર ઇન્દ્રિય થઈ ગયો હોય તો ક્યાંથી થાય પાંચેન્દ્રિય પાછા. એ પંચેન્દ્રિય તો હતો જ પણ એને લબ્ધિ હતી, ઉપયોગ નહોતો, જોવાનો ઉપયોગ નહોતો, લબ્ધિ હતી જાણવાની. એવું કઈ નથી, પણ એને એને જ્ઞાનીનો પ્રત્યક્ષ પરિચય થાય તો પરિચય તો પરિચયથી જ્ઞાનથી જ્ઞાનનો થાય છે ને. તમે બોલો છો તો તમારો ભાવ જ હું પકડું છું ને, તમે શું કહેવા માગો છો એ હું ભાવ પકડું છું, બીજું શું છે. તો જ્ઞાનનો જ્ઞાન સાથે સંબંધ છે, શેનો? જ્ઞાનનો સામાના ભાવ સાથે સંબંધ છે. ભાવ તો અરૂપી છે, ભાવ કાંઈ દેખાતો નથી. શું દર્શન થાય એવું જરૂર નથી, તો ચક્ષુ ઇન્દ્રિયની અપેક્ષા થઈ ગઈ એને, એવું નથી. કેમ કે મન જોઈએ, મન ન હોય તો ખલાસ. અસંગની પંચેન્દ્રિયો હોય અને વિચાર શક્તિ ન હોય એને આગળ કામ ન થાય, પણ જેને વિચાર શક્તિ છે એને કઈ વાંધો નથી. ભલે આંધળો આંધળાને, હા વાંધળો હોય, બેરો હોય, મૂંગો હોય, બોલી ન શકતો હોય, એ તો એની વિચાર શક્તિ ઉલટી થઈ ગઈ. જ્ઞાન પણ તો ક્યારે આવે છે કે ઘણી આકુળતા થાય, ઘણી એકત્વ બુદ્ધિથી આકુળતા ઘણી તીવ્ર થાય પછી માણસ પાગલ થાય, એ દિશામાં તો થાય નહીં કાંઈ. આપણે વાતચીત કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ, ભાવ જ એકબીજાને પકડી છે કે બીજું કાંઈ છે? એક ઇંચના ભાગમાં આંખ છે, કેટલા ભાવોની અભિવ્યક્તિ થાય એમાં? સેંકડો ભાવોની અભિવ્યક્તિ આંખમાં થાય છે. શું તો ભાવ જ પકડે છે ને, બીજું શું છે? કેવી રીતે ભાવ પકડી લે છે? જ્ઞાનની સૂક્ષ્મતા કેવી છે જુઓ. પોતે સ્વને જાણતો નથી ને પરમા એકત્વ થઈને જાણે છે, માટે બધું અજ્ઞાન છે. નાની ઇન્દ્રિયથી મને લાભ થાય તેના આશ્રયથી હું જાણું છું તેમ માનતો નથી, તે જુદો રહીને જાણે છે. પેલા જે બધા શાસ્ત્રો વાંચેલા, ગુરુદેવ એમ કેતા કે સૌરાષ્ટ્રની અંદર દિગંબર શાસ્ત્રો વાંચનારો પહેલો માણસ આ થાનકવાસીમાં, ખોજી માણસ. તો છેલ્લે પાછલી પાછલા વર્ષોમાં આંખો વહી ગઈ હતી, કાંઈ નહીં એનું. એ પોતામાં પોતામાં એ બધું એનું ઘૂંટણીનો પોતો ઘરસ ઘૂંટા જ કરે. આંખો વહી ગઈ છે એનું કાંઈ લાગે જ નહીં, બીજાને માનસિક અસર હોય, અરે હું જોઈ શકતો નથી, અરે મારી આંખો વહી, કોઈ દી કોઈ વિકલ્પ જ નહીં જાતનો. એટલે શું છે કે જે બાહ્ય જીવન છે એના ઉપર કાંઈ વજન નહીં, અંદરમાં પોતાનું તત્વ ઘૂંટાયા કરતું હોય, એ ઘૂંટા કરે બસ, એનો રસ લીધા કરે, એ જીવન, એ પરિણામ ને એ જીવન એમ થઈ ગયેલું. હા ગુરુ જામનગર ગયા હતા, સામે ચાલીને ગયા હતા, બહુ ગુરુદેવને એમને બહુ આપસમાં પ્રેમ બહુ હતો, બહુ પ્રેમ હતો, ચાઈને ગયા હતા. ગુરુદેવ એટલો બધો પ્રેમ હતો, ગુરુદેવને ટૂંકારે બોલાવે. આમ ઉંમરમાં ગુરુદેવથી થોડા મોટા હતા, પણ છતાંય તે બહુ જ પ્રેમથી બોલે. જે જુદો રહીને જાણે છે, પોતે પોતાના સ્વતઃ પરિણમનને જુદું રાખીને જાણે છે, જુદો રહીને જાણે છે, પરિણમન જુદું જ રહીએ છે, ભિન્ન રહીએ છે, દિશા અંતર્મુખ થઈ ગઈ છે, વળી ગઈ છે દિશા, એ બહુ મોટી વાત છે. બહારનું જાણવું એ તો સાધારણ વાત છે, પણ દિશા ફરી ગઈ છે એ બહુ મોટી વાત છે. અંદરમાં જે સ્વસંવેદનની પરિણતિ ચાલે છે એ જ પરિણમનનું મુખ્યતા જે કાંઈ છે સર્વસ્વપણું છે ત્યાં છે. પણ જાણવું તો ઠીક છે કે ઉપયોગ જાય છે અથવા એટલી જ્ઞાનની સ્વચ્છતા છે કે પર પદાર્થો પ્રતિબિંબિત થાય છે, ઉપયોગ થોડો વિચલિત થાય છે, એનું કાંઈ નહીં, એનું કોઈ ખાસ મહત્વ નથી. એમાં પણ ઇન્દ્રિય જ્ઞાન સંબંધીનો જ પ્રશ્ન કર્યો છે કે જ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું દેખાય છે અને અજ્ઞાનીને પણ ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું હોય એવું તો દેખાતું નથી. તો કોઈ વાત અજ્ઞાનીને પણ ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું દેખાય અને જ્ઞાનીને ન પણ દેખાય, આ તો આમ પ્રશ્ન લીધો છે. એટલે કે ઇન્દ્રિય જ્ઞાનનું કાંઈ ઠેકાણું નથી, ઉઘાડ છે, એ પૂર્વકર્મ અનુસાર છે. ઉઘાડ છે જ્ઞાનનો એ પૂર્વકર્મ અનુસાર છે, વર્તમાન પ્રયત્નો અનુસાર નથી. જ્યારે આત્મજ્ઞાન અને મોક્ષ માર્ગ છે એ વર્તમાન પ્રયત્નો અનુસાર છે. બાળક છે, જન્મા પછી જેમ જેમ મોટો થાય એમ એનો ઉઘાડ વધતો જાય છે, આપોઆપ જ વધતો જાય છે. પછી એક મહિનાનું થાય ત્યારે કાંઈ ભણ્યું નથી, બીજા મહિનાનું કાંઈ ભણ્યું નથી, ત્રીજા મહિનામાં કાંઈ ભણ્યું નથી, ત્રણ વર્ષ સુધી તો કાંઈ ભણતો નથી પણ ઉઘાડાનો વધતો જ જાય છે આપોઆપ જ. પૂર્વકર્મ અનુસાર ઉઘાડ વધે છે એમ. ત્યાર પછી બાહ્ય સાધનો મળે છે, નિશાળે જાય છે, બીજું છે, ત્રીજું છે, અને બીજા સમજાવે છે, સમજવાનો એ પોતે પણ કુતૂહલથી પ્રયત્ન કરે છે, પણ છતાં એ પૂર્વકર્મ અનુસાર ઉઘાડ આવે છે, વર્તમાન પ્રયત્ન અનુસાર નહીં, પૂર્વકર્મ અનુસાર જ્ઞાનનો ઉઘાડ છે, બાહ્ય ઉઘાડ છે. એવી રીતે જ્ઞાનીને પણ પૂર્વકર્મ અનુસાર ઉઘાડ હોય છે, કોઈને ઓછો હોય છે, કોઈને વધારે હોય છે. કોઈ મહાજ્ઞાની હોય ને ઉઘાડ ઓછો હોય, કોઈ અલ્પજ્ઞાની હોય ને ઉઘાડ ઘણો હોય, એ પૂર્વકર્મ અનુસાર છે. શિવભૂતિ મની લ્યો ને, કેવળ જ્ઞાન છું ત્યાં સુધી ઉઘાડ બહુ જ અલ્પ હતો, અતિશય અલ્પ હતો, એનું કાંઈ નહીં, એનું કોઈ મહત્વ નથી. અંદરનું જે જ્ઞાન છે એ બહુ સ્પષ્ટ હોય છે. અંદર જે જ્ઞાનની પ્રત્યક્ષતા વધતી જાય છે, સ્વસંવેદન પ્રત્યક્ષતા વધતી જાય છે, એનું મહત્વ છે ને એમાં એકદમ સ્પષ્ટપણું આવે છે. અંતર્જ્ઞાનમાં સ્પષ્ટપણું હોય છે. તો ભાષા જ્ઞાન ભી નહીં હોતા તો ક્યા હો ગયા, પંચમ ગુણ સ્થાન તક જાતા હૈ, કિતના સરવાર સિદ્ધિના દેવ, મુનિ હોય સરવાર સિદ્ધિના દેવ થાય, આગલા ભાવમાં મનુષ્ય પ્રણવમાં મુનિપણા સુધી ગયા હોય એ સરવાર સુધી જાય, બીજા તો જાય નહીં. ચોથા પાંચમા ગુણ સ્થાનવાળા તો જઈ ન શકે, એની એટલી વિશુદ્ધિ નથી, એટલા પુણ્ય પણ નથી. આ તો 28 મૂળ ગુણને બાહ્ય ચારિત્ર ઘણું છે, સરવાર સિદ્ધિમાં જાય ચોથે ગુણ સ્થાને, ત્યાં ચોથે ગુણ સ્થાને, અને તિર્યંજ પાંચમા ગુણ સ્થાને હોય. વર્તમાનમાં એ તિર્યંજનો જીવ આવે છે, વર્તમાનમાં સરવાર સિદ્ધિના દેવ કરતા એને આત્મશાંતિ પણ વધારે છે. મતલબ તો શાંતિ ને સુખનો છે, આનંદનો છે, એને વધારે છે. પાંચમા ગુણ સ્થાનવાળા તિર્યંજને સુખ શાંતિ ને આનંદ વધારે છે, સરવાર સિદ્ધિના દેવ કરતા. કઈ નહીં, પુણ્યોદય પ્રમાણે સુખ શાંતિ ને આનંદ છે જ નહીં. પુણ્યોદય પ્રમાણે સુખ શાંતિ ને આનંદ છે જ નહીં, એમ વાત છે. કેમ કે એ તો પુણ્યોદય તો જળનો ઉદય છે, પુણ્યોદય તો જળની પર્યાય છે, ને જળની પર્યાયમાંથી સુખ શાંતિ નામીન થોડું આવે છે, એ સવાલ જ નથી, આવતો જ નથી. જે સુખ શાંતિનો આનંદ આવે છે એ તો આત્માના ગુણમાંથી, સ્વભાવમાંથી, સ્વરૂપમાંથી આવે છે, અને એટલું એને સાયધું છે. પંચમ ગુણ સ્થાનવાળા આત્મા એ તો ખોડિયું 3 ઇંચનું છે. આત્મા ક્યાં 3 ઇંચ છે? એનું જે ખોડિયું છે એ 3 ઇંચનું છે. એનો આત્મા થોડો 3 ઇંચ છે? આત્મા તો અંદર ચૈતન્ય દેવ છે. કેવો છે? ચૈતન્ય દેવ, દિવ્ય શક્તિનો ધારક ચૈતન્ય દેવ છે. એ તો અપરાધના કારણે એ ખોડિયામાં છે, પૂર્વ અપરાધના કારણે ખોડિયામાં છે. એ અપરાધને ઓવરટેક કરી ગયો હવે, શું પછી ખોડિયા બોડિયાનું કાંઈ નહીં. શું પ્રશ્ન કર્યો? કે ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું જ્ઞાનીને દેખાય છે, અને અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થતું હોય એવું દેખાતું નથી અમને, એમ કોઈના વ્યક્તિગત રીતે જોયું હશે. પ્રશ્નકારે સમાધાન આપે છે કે ઇન્દ્રિય જ્ઞાનનું શું પ્રયોજન છે, હવે એની કિંમત શું હોવે? એ જ્ઞાન કાંઈ પ્રયોજન તો સાધતું નથી. સુખ શાંતિનું પ્રયોજન તો ઇન્દ્રિય જ્ઞાન સાધતું નથી. તે ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત હોય કે ન હોય, ખરેખર તો ઇન્દ્રિય જ્ઞાન પ્રયોજન તો સાધતું નથી, ઉલટાનું પ્રયોજનથી વિપરીત સાધે છે. જેટલો ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ એટલી આકુળતા હોયને હોય, એ આકુળતા એ વખતે થાય જ, એ તો પ્રયોજન સાધતું નથી. વધે તોય હું, મને ન વધે તો હું, વધીને આકુળતા જ વધારવી છે ને, બીજું શું છે? ઇન્દ્રિય જ્ઞાનનું શું પ્રયોજન છે? તે ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત હોય કે ન હોય, અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિની વૃદ્ધિ થાય તે વૃદ્ધિ છે, એ જ્ઞાન વિધું કહેવાય. બાકી ઊંડું જ્ઞાન વિધું ન કહેવાય. જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ને એના ઉપરના પ્રવચનો છે ને, જ્ઞાન ચક્ષુ કરીને ગુરુદેવના પ્રવચનો છે, બનારસીદાસ ને ટોડરમલજીની જે ચિઠ્ઠી છે, એમાં એક ન્યાય સારો લીધો છે કે એક શારીરિક સમ્યક દ્રષ્ટિ જીવ છે, એને 12 અંગનું જ્ઞાન વર્તે છે. લબ્ધિથી શારીરિક સમ્યક દ્રષ્ટિ હોય, 12 અંગ ધારી હોય, અને એક મુનિરાજ 6ઠે 7મે ગુણ સ્થાને હોય, એને એકે અંગનું પૂરું જ્ઞાન ન હોય, બહુ અલ્પ જ્ઞાન હોય, શાસ્ત્રોનું જ્ઞાન પણ બહુ અલ્પ હોય, પણ આત્માને અનુભવવામાં, વેદવામાં, આત્માને સ્વસંવેદનમાં કોનું જ્ઞાન વધારે છે? તો કે મુનિરાજનું જ્ઞાન વધારે છે. મુનિરાજનું જ્ઞાન વધારે છે, 12 અંગધારીનું નહીં. વળી ગુરુદેવ તો ત્યાં સુધી એ દ્રષ્ટાંતને લંબાઈ પછી કે એવો ક્ષાયક સમ્યક દ્રષ્ટિ અંગ 12 અંગધારી શુદ્ધો ઉપયોગમાં હોય, ક્યારે? નિર્વિકલ્પ દશામાં ધ્યાનમાં હોય, અને મુનિરાજ આહાર કરતા હોય ત્યારે. તો કે ત્યારે મુનિરાજનું જ્ઞાન વધારે છે. બોલો, મુનિરાજ તો સ્વવિકલ્પ દશામાં છે ને, આહાર લે છે ઉભા ઉભા, આહારનો વિકલ્પ, કોળિયો લેવાનો વિકલ્પ ચાલે છે. તો કે એ વખતે પણ એમનું જ્ઞાન આગળ છે. બોલો, એ વખતે એમની શાંતિ વિશેષ છે. 4ઠા ગુણ સ્થાનના શુદ્ધોપયોગનો આનંદ કરતા પણ મુનિરાજના આહાર વખતનો આનંદ ને શાંતિ વધારે છે. અને આત્માને જાણવાની અંદર એમની નિર્મળતાને જે સ્પષ્ટતા છે, એ 4ઠા ગુણ સ્થાન કરતા વધારે છે. હા, જ્ઞાનની શક્તિ તો સ્વરૂપને ગ્રહણ કરવું એ છે, એ સ્વરૂપ ગ્રહણ શક્તિ ત્યાં વધારે ડેવલપ થયેલી છે, વિકાસ પામેલી છે અને વધારે સુસ્પષ્ટ રીતે ને વધારે પ્રત્યક્ષતામાં આવીને એ સ્વરૂપને ગ્રહે છે તથા ગુણસ્થાનવાળા કરતા. મકાન ચણીએ એમાં પહેલો માળ ને ચોથો માળમાં ફેર તો ખરો જ ને, ભલે ચોથા માળે પહેલી ઈંટ મૂકી હોય ચણતા ચણતા, પણ ત્રણ માળ પછીની તો ઉપર તો સ્લેબ ભર્યા પછી ઈંટ મૂકી છે ને, લેવલ ફેર કે ખરું કે નહીં, આખું લેવલ જ ફેર છે એમ કહેવું છે. શું પહેલી ઈંટ છે એમ ન જોવાય, ચોથા માળની પહેલી ઈંટ છે એમ જોવાય, લેવલ ફેર છે આખું. એમ અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિની વૃદ્ધિ થાય તે વૃદ્ધિ છે, સાચી વૃદ્ધિ એ છે. બારે ઇન્દ્રિય જ્ઞાનમાં વૃદ્ધિ થાય એ કોઈ વૃદ્ધિ નથી કાંઈ. શું ગુરુદેવ કોઈ વાર પ્રશ્ન પૂછે કે આ સંસ્કૃત શબ્દ અહીંયા પડ્યો છે એનો અર્થ શું થાય, તો વિદ્વાન હોય એ જવાબ આપે, એટલે એની મહત્તા વધી ગઈ કાંઈ, કાંઈ નહીં તો ભાષા જ્ઞાન છે, એ જ્ઞાન કાંઈ જ્ઞાન નથી. હા, એને જેને બાહ્ય જ્ઞાનનો ને બાહ્ય દ્રષ્ટિ હોય છે અને બાહ્ય જ્ઞાનનો મહિમા હોય છે એને એમ લાગે. અરે ભાઈ, એ જ્ઞાનની કાંઈ કિંમત નથી, એ જ્ઞાનની કોઈ કિંમત. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો, સાંભળો, એ જ્ઞાન ભાષા નથી, જ્ઞાન ભાષા જ્ઞાન એટલે શબ્દોનો અર્થ આવડે એ જ્ઞાન નથી, જ્ઞાન કવિ ચાતુરી નથી. શું જ્ઞાન છે એ જ્ઞાન જુદી જ વસ્તુ છે. અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિની વૃદ્ધિ થાય તે વૃદ્ધિ છે, સાધનાની વૃદ્ધિમાં તે જ વૃદ્ધિ છે, અને સમર નિદ્રા તો ત્યાં વધારે થાય છે. હાર લેતા લેતા મુનિરાજને સમર નિદ્રા વધારે છે, શુદ્ધોપયોગ કરતા હોય તે ચોથા ગુણસ્થાનમાં, ગુણશ્રેણી નિદ્રા છે એમ લીધું છે. ગુણશ્રેણી એટલે શું? સ્ક્વેર રૂટ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, એ રીઝ ટુ એ, હા, 56 × 56 એને 56 સ્ક્વેર કહેવાય, 1000 × 1000 એને 1000 સ્ક્વેર કહેવાય. શું એવી ગુણશ્રેણી નિદ્રા છે, સમયે સમયે એમ કે છે. શું ડબલ નહીં કરવાના, એને ગુણાકાર જ કરી નાખવાનો. સમ્યક દ્રષ્ટિને શુદ્ધોપયોગમાં નિદ્રા થાય અને જેટલા કર્મના પરમાણુ ખરે એટલા પરમાણુ ગુણ્યા એટલા પરમાણુ એટલી નિદ્રા ત્યાં આહાર વખતે થતી હોય છે મુનિરાજને, એમ કહેવું છે. એને ગુણ શ્રેણી નિદ્રા કહે છે. તે તો બધું બહારથી, બહારનું ઇન્દ્રિય જ્ઞાન વૃદ્ધિગત થાય છે તે તો બધું બહારથી જોવાનું છે, તેની વૃદ્ધિ થાય તેનો કાંઈ અર્થ નથી. શું કીધું? એ જ્ઞાન જો એનો કાંઈ અર્થ જ નથી, એની કોઈ કિંમત નથી, મોક્ષ માર્ગમાં એની કોઈ વેલ્યુ નથી. બહુ જ્ઞાન છે કે બાહ્ય દ્રષ્ટિવાળાને લાગે એનો મહિમા, અંતર્દૃષ્ટિમાં એનો કોઈ મહિમા નથી. ઘણું શાસ્ત્ર જ્ઞાન હોય ને તો માણસને ઘણા શાસ્ત્રો ઘણી વાતોને ઘણું સમજાવી શકે, હજારો માણસને સમજાવે કે આ માર્ગમાં એની કોઈ કિંમત નથી. પાંગળું છે, ઘડીકમાં ભૂલી જશે એ, ભૂલતા વાર નહીં લાગે એવું છે. એનો કાંઈ અર્થ નથી એમ કહીને આખી બાહ્ય દ્રષ્ટિનો નિષેધ કર્યો છે ને, બાહ્ય દ્રષ્ટિને ઉડાવી છે. એ વિશે સારો ચાલ્યો છે. અંતરનો મહિમા માટે વિશેષ કાર લઈશ. બેના વિષયમાં ફેર છે, જુદા જુદા પોઈન્ટ ચર્ચા છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય પણ જુદા જુદા આસ્પેક્ટ છે. 340 લખી લે. અજ્ઞાનીના અને જ્ઞાનીના ઇન્દ્રિય જ્ઞાનમાં ઉપર ટપકે સરખાપણું દેખાય તો પણ ઘણો ફેર છે. જ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન આંશિકપણે ઉપયોગ અંશે પર સત્તા અવલંબી હોવા છતાં પણ ભિન્ન રહીને પરને જાણે છે. એવું જે ભિન્નત્વનું રહેવું તેની મહિમા આવવી જોઈએ. એ ઉપરાંત જ્ઞાનની દિશા સ્વ તરફની છે, તેમાં જે અંતર્મુખી પુરુષાર્થ છે તેની કિંમત ઘણી છે. અજ્ઞાનીના પરિણમનમાં આ પ્રકારના પુરુષાર્થનો સદંતર અભાવ છે. બલકે ઊંધો પુરુષાર્થ ચાલે છે. આ પ્રકારે તફાવત સમજીને સ્વ તરફની દિશા વળવાની પ્રેરણા મળે છે.